સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 17-12-2014.
વચનામૃત કાર્યાણી 9 પાડાખારનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના કાર્તિક સુધી 5મને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જેને એવી મલિન રીસ હોય જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ? પછી એ બે બોલ્યા, જે એવો હોય તેને તે સાધુ ન કહેવાય. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય અને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્યાનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માંગ્યો છે આ ગોપીઓના ચરણ રજના અધિકારી એવા જે વૃંદાવનને વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિશે હું પણ કોઈક થામ. અને શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કયા છે અને બ્રહ્માએ પણ શ્રી કૃષ્ણ ભગવાન પાસે એમ વર માંગ્યો છે, જે હે પ્રભો, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તે તમારા દાસને વિશે રહીને તમારા ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાવ. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઇષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિશે જે કાંઈક અલ્પદોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહીં અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવતુલ્ય જાણે તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું? માટે ભગવાનનો મહિમા જ સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે મહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણીનું 9મું જે તે થયું.
વચનામૃત કાર્યાણી 10 નાડી જોયાનું તપનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના કાર્તિક સુધી 10મીને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાને વિશે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 10-12 મોટેરા સાધુ પણ બેઠા હતા તથા 5-6 હરિભક્ત બેઠા હતા અને શ્રીજી મહારાજના શરીરમાં કાંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, જે અમારી નાડી જુઓ, શરીરમાં કાંઈક કસર જણાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું, જે હે મહારાજ, કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું, જે હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ જે હે મહારાજ, તમો તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો, તે મહારાજને શરીરે કસર જેવું છે એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ તડકાને તથા ભૂખ તરસને સહન કરીને મહાતપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા, એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે, માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ, તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીત ટાળવાને ઈચ્છે, અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ જ દ્રઢ રૂચિ રાખી જોઈએ છે, મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે, તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ત્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે, અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી, એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે, અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે, અને તે તપને વિશે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખો, અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ કરતા જાણે તોય પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં, અને જે જીવ ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી, અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો, કાંજે ભગવાન વિના બીજા જે કાળ કર્માદિક તેને એ કરતા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં, ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં, અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય, અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી, માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે, અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શું વાત છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે એ બાત છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા, અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પીઠે ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, અમારું આ લોકને વિશે તથા પરલોકને વિશે સારું થાય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આ જે અમારો સિદ્ધાંત છે તે જ આ લોક ને પરલોકને વિશે પરમ સુખનો હેતુ છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશક તો હોય અને ત્યાગ કે તપ કરતા વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુઓ ને, અમે 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ, તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાન પાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે, પણ અમારું મન કોઈ પણ પદાર્થમાં લોભાણું નથી, શા માટે જે અમારે ત્યાગનો જ ઈશક છે અને આ સંસારને વિશે કેટલી ગ્રાંડો છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાઈવોય કરતા ફરે છે અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌ સૌના ઈશક જુદી જુદી જાતના છે અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં. માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણીનું 10મું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત 159. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ઉપાસના અને આજ્ઞા બે રાખો. તે ઉપાસનામાં તથા ધ્યાનમાં નિશ્ચય છે ને આજ્ઞામાં બ્રહ્મરૂપ માનવું એટલે મૂળ અજ્ઞાન જે કારણ દે તેનો નાશ થાય છે ને આવું તો સતયુગમાં પણ કોઈએ કર્યું નથી. વાત 160. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે હરિશંકરભાઈએ પૂછ્યું જે જ્ઞાને કરીને નિર્લેપ કહેવાય છે કે વિષય ન ભોગવે તેણે કરીને નિર્લેપ રહેવાય છે. ત્યારે બોલ્યા જે જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે પણ મન ઇન્દ્રિય અને દેહ એ ત્રણ પ્રકારે પતિવ્રતાપણું જાય છે. તે બે પ્રકારે તો આપણાથી પડે તેમ નથી પણ દેહ કરીને પાળવું એટલે ત્રણે પ્રકારે પાળી ચૂક્યા. વાત 161. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે કાંઈ જોઈએ નહીં તેને દુઃખ ન આવે ને જોઈએ અને નિર્માનીપણું રહે તો દુઃખ ન આવે ને સંશયનું તથા ભોળકનું એ બે પ્રકારનું દુઃખ આવે છે. વાત 162. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે આજ્ઞામાં રહે તે છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે ને આજ્ઞા નથી પાડતો તે પાસે છે તો પણ છેટો છે ને ગમે તેવો જ્ઞાની હશે હેતવાળો હશે ને મોટેરો હશે પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય. ત્યાં દ્રષ્ટાંત દીધું જે પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે. વાત 163. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે મધ્યનું 5મું વચનામૃત વંચાવીને તથા વર્તાલનું 13મું વચનામૃત વંચાવીને વાત કરી જે ઇન્દ્રિય અંતકરણ હૃદય આકાશમાં રાખવા એટલે ભગવાનમાં વૃત્તિ રહી ને દેહ પર્યંત દેખાય નહીં પણ સાધન નિષ્ફળ જાય નહીં દેહ મુક્તા જ દેખાય આવે. વાત 164. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે મંજીભાઈએ પૂછ્યું જે ભગવાનને દેખવા એ અધિક છે કે જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે અધિક છે. ત્યારે કહ્યું દેખવા કરતા જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે અધિક છે. તે ઉપર પર્વતભાઈ કૃપાન સ્વામી મુક્તાન સ્વામી વગેરે જ્ઞાનની સ્થિતિવાળાની વાત કરી જે એમને સમાધિ ન હતી ને દેખતા પણ નહીં ને પર્વતભાઈ હાલ આપણે સમજીએ છીએ તેમ સમજતા માટે પોતાને બ્રહ્મરૂપ માનવું ને મારામાં ભગવાન રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્થિતિ છે તે અધિક છે તેમાં વિઘ્ન નથી. તે ઉપર સચ્ચિદાનંદ સ્વામી વગેરે સમાધિની સ્થિતિવાળા દેખતા હતા તેને પણ દુઃખ આવ્યા તેની વાત કરી માટે પોતાની સમજણ કૃપાન સ્વામીની પેઠે છુપાડવી ને પ્રેમી થવું નહીં. વાત 165. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, આવી વાતો ક્યાંય થતી નથી, વિષય ખોટા થઈ રહ્યા છે ને વાસના જેવું જણાય છે, તે તો દેહધારીને હોય, તે ઉપર સદાશિવની હવેલી બાળ્યાનું દ્રષ્ટાંત દીધું ને ભાઈ આત્માનંદ સ્વામીને મહારાજની નિષ્ઠા સમજાવી. વાત 166. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, ધર્મ સત્સંગમાં રાખે ને વૈરાગ્ય કરીને નાશવંત પણ દેખાય એટલે બંધાય નહીં, ને જ્ઞાન જે આત્મનિષ્ઠા તેણે કરીને દેહના સુખ દુઃખમાં ન લેવાય, પણ મોક્ષ તો ઉપાસનાએ કરીને જ થાય છે. વાત 167. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, અંતકરણ શેખ ચલ્લીના મનસુબા જેવું ન રાખવું, એક ભગવાન રૂપી થાંભલો રાખવો, પણ ઘણા ટેકા રાખવા નહીં, ને કલ્યાણને અર્થે આશરો ને હેત બે જ છે, ને આજ્ઞા તથા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે, નિયમ નથી પાળતો તેને આત્મનિષ્ઠ સમજવો નહીં. વાત 168. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, આત્માના જ્ઞાને કરીને કૈવલ્યાર્થી થયો હશે તો પણ ચ્યુત ભાવને પામે, પણ જેને એમ હોય જે હું પ્રગટ ભગવાનનો છું ને ભગવાન મારા છે એવો દ્રઢાવ થયો, તેને કોઈની બીક રહેતી નથી. કાળ, કર્મ, માયા, દેવઋણ, પિતૃઋણ, મનુષ્યઋણ એ સર્વથી મુકાઈને ભગવાનને પામી રહ્યો છે. આ લોકનું સુખ દુઃખ બે મિથ્યા છે, ને વ્યવહાર છે તેમાં સુખ દુઃખ તો આવે, પણ રોટલા ન મળે તે દિવસે અમને પૂછવું, જેને રોટલા જોઈતા હોય તેને 10મો 20મો ભાગ કાઢવો. વાત 169. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, 2 વર્ષ વગર વરસાદે દાણા પૂરા કર્યા, ને મેઘ વરસે એમ નથી પણ સત્સંગીને અર્થે વરસાવીએ છીએ. વાત 170. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, આ સર્વે ભગવાન ભજવા સારું દેહ ધર્યો છે, ને બધાય જૂના છે પણ નવો નથી, એટલે આહી અવાય છે, ને ભગવાનમાં ને સાધુમાં વૃત્તિ ન તણાય, ને સ્ત્રીમાં તણાય તે તો ભગવાનની માયાનું બળ છે, બીજું એમાં કાંઈ નથી. વાત 171. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, હું કુટુંબનો નથી, લોકનો નથી, દેહનો નથી, હું તો ભગવાનનો છું એમ માનું, ને આ સમાગમ કર્યા વિના તો બીજે જવાશે પણ મહારાજ પાસે નહીં જવા. વાત 172. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, ભજન કરતા કરતા દેહ સૂઈ જાય ને ઇન્દ્રિય વિરામ પામી જાય, ને જાગીએ ત્યારે ભજન થાય એમ ખબર પડે છે. વાત 173. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, 1,00,000,000 કીડીઓ નીકળી હોય તેમાં નાની મોટી જણાતી નથી, તેમ મહાત્માથી મોટી દ્રષ્ટિ થાય છે, ત્યારે સારો નરસો વિષય દ્રષ્ટિમાં આવતો નથી, ને દેહધારી હોય તે ભોગવે તો ખરા. વાત 174. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, સત્ય હિત ને પ્રિય એવું વચન બોલવું, ને ઉપેક્ષા સહિત બોલવું, પણ આગ્રહથી વચન કહેવું નહીં. વાત 175. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે,
આકૃતિ ચિતિ ચાપલ્ય રહિતા નિષ્પરિગ્રહ,
એ 64 લક્ષણે યુક્ત જે સાધુ તેની સાથે જોડાવું, એટલે 1 માં 64 આવી જાય. વાત 176. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, મહારાજ આમ બેસતા 8 ધામ જોયા પણ આવા સાધુ ક્યાંય નથી, ને એના દર્શનને ભગવાન પણ ઈચ્છે છે, ને આ સાધુમાં તો ભગવાન રહ્યા છે. વાત 177. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે, સત્સંગ 4 પ્રકારથી છે, તેમાં પ્રથમ પ્રકાર એ છે જે પરમાત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન તથા સાંખ્ય વિચારનું જ્ઞાન. બીજો પ્રકાર એ છે જે ધ્યાન તથા પતિવ્રતા. ત્રીજો પ્રકાર આજ્ઞા પાળવી ને ચોથો પ્રકાર આશરો જે સાધુ સાથે જોડાવું. આ છેલ્લા ત્રણ પ્રકાર પ્રથમ પ્રકારના ત્રણ જ્ઞાન તેથી ઉતરતા છે. પછી નથુ પટેલે પૂછ્યું જે ઉપાસના કેમ સમજવી, ત્યારે સ્વામીએ કહ્યું જે પોતાની ઉપાસના શાસ્ત્ર પોતાનો વિચાર ને સાધુ એ ત્રણથી સમજવી. વાત 178. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સંગ થાય તેના ગુણ આવે છે, માટે ભગવાનનો તથા સાધુનો સંગ કરવો ને બીજાનો તો જેમ ભીમસેન ને ધૃતરાષ્ટ્ર મળ્યા હતા તેમ કરવું ને સ્વાદ વગેરેમાં અતિ થાય તેમાં દુઃખ છે, માટે અતિ થવા દેવું નહીં, અતિ સર્વત્ર વર્જયે. વાત 179. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે કૃપાન સ્વામી વગેરે મોટા સાધુના જેટલું આપણામાં બળ નહીં, માટે મોટા સાધુ સાથે વાદ મૂકી 11 નિયમ પાળવા એટલે એમના જેટલા બળિયા થવાશે. આ સંગ એવો છે ને આ સંગમાં ઉપાસના ધર્મ વગેરે સર્વ છે, કાંઈ બાકી નથી. તે ઉપર ગઢડાના મધ્ય પ્રકરણનું 63મું વચનામૃત બળ પામવાનું વંચાવ. વાત 180. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મનને જાણીએ સાધન કરે છે ત્યાં સુધી મનનું રાજ ટળતું નથી, માટે ભગવાનને સાધુ કહે તેમ કરવું, 11 નિયમમાં રહેવું એમાં મૂળ નાશ પામે છે એટલે ફળ ફૂલ થાય નહીં, અને બળે જીતાતું નથી પણ કળે જીતાય છે. તે ઉપર સારંગપુરનું 7મું વચનામૃત નૈમી સારણ્યનું વંચાવ.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 11. ખપ સહનશીલતા. નીલકંઠ વર્ણી રૂપે શ્રીહરિએ પુરીના નૃપને કહ્યું, ધર્મ હોઈ તિહાં રહેનો જાઈ, હમારો સિદ્ધાંત ઇતનો રહાઈ. અધર્મ કો ફલ પાપકું પાવે, ધર્મ કો ફલ ધર્મ રહાવે. અમે સિદ્ધાંત કર્યો છે કે ધર્મ હોય ત્યાં જઈને રહેવું. અધર્મનું ફળ પાપ ને ધર્મનું ફળ પુણ્ય મળે છે. ઈશ્વરનું કાળચક્ર બધાને નજરમાં રાખે છે. પરમાત્મા અંતર્યામી છે. જે કોઈ એનું સ્મરણ કરે છે તેની રક્ષા તે કરે છે. ભક્તે દેશકાળમાં ધીરજ ધરવી. બધાની નાડી હરિના હાથમાં છે. કોઈ કુમતીજન ગાળ દે કે તાડન કરે તે સાધુએ સહન કરવું. મનમાં તેનું હિત ચિંતવવું, પણ બુરું ક્યારેય ન ઈચ્છવું. જડભરત ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છતા નહીં, આથી ભગવાન તેની રક્ષા કરતા. પ્રહલાદે કેટલી ધીરજ રાખી. મયુરધ્વજ, હરિશ્ચંદ્ર, દધીચી વગેરે સહન કર્યું તો સંતની પંક્તિમાં આવી ગયા. સહન કરવું એ સાધુનો માર્ગ છે, ન સહે તે અસુરનો માર્ગ છે. શ્રીહરિએ મેઘપુરમાં વાત કરતા કહ્યું, દોર પર નટ ચાલે છે ત્યારે એક જ સુરત રાખે છે અને સફળ થાય છે. દોર પર ચાલવા કરતા પણ મોક્ષનું કામ ભારે છે, તેમાં બાળક બુદ્ધિ રાખે તો તે ખુવાર થાય છે. નારદ, પ્રહલાદ અને ધ્રુવની રીત રાખીને ચાલવું અને ભગવાનમાં પ્રીતિ કરવી. સત્ય, અસત્ય અને સારા સારનો વિચાર કરવો. કોઈ દિવસ ગબરગંડ રહેવું નહીં. સુવર્ણ જેમ તપાવીને શુદ્ધ કરી શકાય છે તેમ જીવને ખૂબ શોધવો, પણ ગાફલ રહેવું નહીં. ગાફલનો વિશ્વાસ અને સંગ કરવો નહીં. સરદારમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય વગેરેનું ફળ એટલું જ છે જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. અમે એને જ શ્રેષ્ઠ માનીએ છીએ. હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું. સરદારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, દેશકાળ સદાય સરખા રહેતા નથી. સત્સંગનો રંગ ચઢ્યો છે તેને જીવતા સુધી પાર પાડવો. જેની સદાય એક સ્થિતિ રહે છે, સુખ દુઃખમાં ધીરજ ડગતી નથી, તેનો યશ આ બ્રહ્માંડમાં અખંડ રહે છે. ધીરજવાળો કાળના માથે પગ મૂકે છે. સુખ અને દુઃખ વાદળની છાયા જેવા છે. છાયા આપણા હાથમાં નથી. સંતને હિતકારી માની તેના વચનમાં વિશ્વાસ કરવો. કુંડળમાં શ્રીહરિ કહે, જેમાં જેટલી સહનશક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનવું. સહનશક્તિ જેટલી ઓછી તેટલો તે ભક્તપણામાં ન્યૂન છે. સહન કરે તેનો પાયો અચળ છે. સંતોએ શુકજીને જડ ભરતની જેમ વર્તવું. ભક્તોએ જયદેવ, હરિશ્ચંદ્ર, મયુરધ્વજ જેવા સહનશીલ ભક્તોના માર્ગે ચાલવું, જે આપતકાળમાં પણ વિચલિત થયા નહોતા. પાકો હરિજન ત્યારે કહેવાય જ્યારે તેનામાં સહનશક્તિ આવે. અમારે તમને પાકા કરવા છે, જેથી જગત તમારું પ્રમાણ લે, તમારે પગલે પગલે ચાલે. સારંગપુરમાં બોટાદના ભગા શેઠને શ્રીહરિએ પ્રસન્ન થકા કરુણારસ લાવીને વાત કરતા કહ્યું, સુખમાં તો સૌ સત્સંગ કરે, પણ વિપત્તિ આવે ત્યારે કસોટીમાં પાર ઉતરે તેના પર અમે રાજી થઈએ છીએ. વિપત્તિમાં ડગવું નહીં, એ અગ્નિ કરતા પણ મોટી કસોટી છે. આત્મવિત્તા જ્ઞાની ભક્ત હોય તે જ કસોટીમાં પાર ઉતરે, બીજાથી ન ઉતરી શકાય. એવો જ્ઞાની તો જેમ દુઃખ પડે તેમ તેમ સુખમાં રહે, એ તો એમ સમજે કે અંતર્યામીને કશું અજાણ નથી. વળી આત્માને ક્યાં દુઃખ છે? દુઃખ તો આ દેહને છે. દેહને ક્યારેય સુખ થવાનું નથી, એ સિદ્ધાંત એણે દ્રઢ કર્યો છે. વળી એને નિત્ય અંતરદ્રષ્ટિ રહે છે. 84 લાખ યોનિના દેહ સઘળા દુઃખમય છે. તેમાં કોણ રાજા ને કોણ રંક, કોણ દેવ ને કોણ દૈત્ય. પ્રકૃતિ પુરુષ સુધીના દેહ માત્રને તે દુઃખમય સમજે છે. જીવનગરમાં યમનો પ્રવેશ નથી, ત્યાં તો હરિકૃષ્ણ પ્રગટ બિરાજે છે. આવો અવસર અને આ ભગવાન ક્યારેય આવ્યા નથી એ સત્ય કરીને માને તે બુદ્ધિમાન છે. એસો સમો ન આયે કબુ, એસે ન આયે ભગવાન, સો સત કરી માનિયો તબ જાનહું બુદ્ધિમાન.
પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 22/2/1982 મંગલ પ્રવચન ઉકાઈ પરમ પૂજ્ય સ્વામી શ્રી
સનાતન સત્ય અક્ષર બ્રહ્મનું વ્યાપક સ્વરૂપ પોતાની દિવ્ય મૂર્તિનું વર્ણન કરતા જ જળ ચેતનનો અક્ષર બ્રહ્મ જ છે. અક્ષરબ્રહ્મ વિલસી રહ્યા છે, નારાયણ વ્યાપક સ્વરૂપે છે. અને એ વાત કરતા પ્રભુ એટલું મસ્તીથી બોલ્યું છે, અગરજું શહેર કે આશરી કાંઈ દેખાતી નથી. સર્વે પ્રકાશે યુક્ત દેખાય છે, જળ ચેતન કાંઈ દેખાતું નથી, મંદિર દેખાતું નથી, મંદિરના લીમડા દેખાતા નથી, મંદિરની આજુબાજુ રહેલા ખોરડા દેખાતા નથી, મંદિરમાં બેઠેલા સ્ત્રી અને પુરુષ, યાગી અને ગ્રહસ્થ કાંઈ દેખાતું નથી. મંદિર જે ધરતી પર ઉભું છે, ધરતી દેખાતી નથી, ધરતીની રચના દેખાતી નથી, એક જ દેખાય છે. અક્ષર બ્રહ્મ સર્વત્ર વિલસી રહ્યો છે, ગુણાતીત સર્વત્ર છે. સારી દુનિયા પ્રકાશે પ્રકાશે યુક્ત સચિદાન સ્વરૂપે ભરેલી છે, એ સિવાય કાંઈ નથી. આવી મારી કોઈ દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિ એટલા માટે છે, મારા હવે આકાશને વિશે એક જ્યોતિ છે, પ્રકાશ છે, સચિદાનંદની લહેરી છે, આનંદગણ એક રસગન મૂર્તિ છે. એ મૂર્તિ તે હું છું, જેના ફળ સ્વરૂપે મારી બધી જ વૃત્તિઓના આકારે છે. તમે પ્રકાશમાં સૌ બેઠા છો, તમે પણ પ્રકાશથી યુક્ત છો, તમે પણ સચિદાનંદ સ્વરૂપ છો, તમે ખરેખર દિવ્ય છો. આ એક વાત અસામાન્ય છતાં ક્ષુદ્ર માનો ચૈતન્યમાં રાખવા માટે પ્રભુએ ખૂબ કરુણા કરી. જીભ જાણીને વાત બોલ્યા છે, નોતી કહેવીને કરી નાખી છે. ન ત્યાં તો આખો મર્મ માયો યાદ, પૃથ્વી પર પોતાના સ્વરૂપનો કોઈને ખ્યાલ ના હોય. હવે ધ્યાન રાખજો, સર્વનિવાસન સ્વામી ને ગોપાલ સ્વામીએ કહ્યું, બેટા સમાનાપણમાં ધ્યાન કરું છું, શું દેખાય છે? સર્વનિવાસન સ્વામી ની આંખમાં આંસુ આવી ખૂબ રહ્યા. ગોપાલ સ્વામી છાના ન રાખી શકે, કક્ષાએ ડૂસકે ડૂસકે રહ્યા. દસ પંદર મિનિટ સુધી રડતા રહ્યા. ગોપાલ સ્વામી ગરમ થયા. સર્વનિવાસાનંદ, આ સાધુ માગ્યું આપશે, જોઈએ એવો ધારીશ તેવો બનાવશે, આંતર બાહ્ય સૂનું નહીં રહેવા દે, આંતર અને બાહ્ય જગતને ખીરવી નાખશે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.